नमो नुवे सौर्यन्तानम् नमो नुवे सौदानम् नमो नुवे सौवायिर्यानम् नमो नुवे सौजायानम् नमो नुवे सौतिकालवर्ति सावनम् ओङ्कारमिन्दुः संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदौ श्रीओङ्काराय नमो नमः मङ्गलम् भगवानयो मङ्गलमो मङ्गलम् कुन्कुन्दारियो जैन्द्रमो सुमङ्गलम् नमः समयस्थानाय स्वानुभूत्या च कास्ते चेत् स्वभावाय भवाय
पद्मनंदी आचार्य भगवान द्वारा रचित पद्मनंदी पंचविंशति नो छठो अधिकार उपासक संस्कार। उपासक संस्कार अधिकार नो स्वाध्याय चाले छे। एमा बार भावना ना श्लोक नो स्वाध्याय थई रह्यो छे। એમાં આપણે આશ્રવ ભાવના સુધી સ્વાધ્યાય કર્યો છે। સહેજ પુનરાવર્તન આપણે કરીએ તો આપણે 45માં શ્લોકમાં અનિત્ય ભાવનાની વાત કરી। આ બધા શરીર છે તે નશ્વર છે, ભગવાન આત્મા છે તે નિત્ય છે, એના સિવાય બીજું બધું જ અનિત્ય છે, અને એને માટે એનો નાશ થતા એનો વિયોગ થતા એવા શોક ન કરવા, કેમ કે એ પાપબંધનું કારણ છે। ત્યાર પછીથી 46માં શ્લોકમાં આપણે અસરણ ભાવનાનો વિચાર કર્યો। એમાં ઉદાહરણ આપવામાં આવ્યું કે જેમ સિંહ અથવા વાઘે જે મૃગના નાના બચ્ચાને બરાબર મોઢામાં પકડી લીધું છે એને કોઈ છોડાવનાર નથી, એને હવે કોઈનું શરણ નથી, એ રીતે આ જીવને પણ કોઈનું શરણ નથી, કોઈ એને બચાવનાર નથી, એ સંસારરૂપી મહાસમુદ્રમાં ડૂબકા ખાય છે, એમાંથી એને બચાવનાર કોઈ નથી, કોઈ પર એને બચાવી શકે તેમ નથી, એને જો શરણું હોય તો જેમ ચત્તારી મંગલમમાં વાત કરવામાં આવી છે એ રીતે એને પોતાના સ્વરૂપનું મુખ્યપણે શરણું છે, અને બાકી અર્યંત સિદ્ધ સાધુ અને ધર્મનું શરણું છે એ વાત કરવામાં આવી। પણ એ વ્યવહારથી છે, જ્યારે ખરેખર તો એને પોતાના સ્વરૂપનું જ શરણું છે, એ સિવાય બીજું કોઈ એને શરણ આપનાર નથી, કોઈ એને બચાવનાર નથી। તો એનો આપણે વિચાર કર્યો। એ પછી સંસાર ભાવનાની વાત 47માં શ્લોકમાં કરવામાં આવી કે સંસારના સુખ છે તે કેવા છે, આભાસી સુખ છે, એ શાશ્વત ટકીને રહેવાવાળા સુખ નથી, એનો નાશ થાય છે। જે સંયોગ છે એનો નાશ તો થવાનો જ છે, એટલે એવા સંયોગી સુખો છે એનો પણ નાશ થાય છે। મોક્ષનું સુખ જ સાચું છે, એ શાશ્વત ટકીને રહેવાવાળું સુખ છે, એટલે સિદ્ધ ભગવાનોએ જે સુખને પ્રાપ્તિ કરી છે એવા શાશ્વત સુખ મોક્ષ સુખ સિવાય આ સંસારમાં સુખો છે એને છોડી અને એનો જ વિચાર કરવો, મોક્ષના સુખોનો જ વિચાર કરવો, એમ એ સંસાર ભાવના આપણે લીધી। એ સંસાર ભાવનામાંથી આપણે એ વાત સમજ્યા। એના પછીથી 48માં શ્લોકની અંદર એકત્વ ભાવનાની વાત આવી। એકત્વ ભાવના કેવી છે કે જીવ એકલો જ છે, જીવને કોઈ સ્વજન નથી, પોતાનું કહી શકાય એવું કોઈ નથી, બધા એને માટે પર છે, એ જે કંઈ કરે છે, જે વિભાવ ભાવમાં નાચી રહે છે, એ બધાને કારણે જે કર્મનો બંધ થાય છે એ બધું એની સમીપમાં થાય છે, એટલે એ એના જ ભોગવવાનું રહે છે। મુક્તિ પ્રાપ્ત કરે છે તો જીવ પોતે મુક્તિ પ્રાપ્ત કરે છે, અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરનારો પણ જીવ પોતે જ છે। એ સ્ત્રી પુત્ર કે મિત્ર ભાઈ ગમે તે હોય એની સાથે કાયમ રહી શકતો નથી, એમના સાથે કોઈ કાર્ય કરી શકતો નથી, એ એમને કોઈ રીતે શરણ આપનાર નથી, મદદ કરનાર નથી, એ હંમેશા એકલો જ છે. અને અનંત કાળમાં એ અનંત સંયોગોમાં એ અનંત જીવો સાથે એ રહ્યો, તેમ છતાં પણ એ હંમેશા એ એકલો જ રહ્યો છે. અને જે કંઈ સંસાર છે એ એણે પોતાની આસપાસ રચેલ કર્મનું જાળું છે, અને એ કર્મના જાળાને ભેદનાર પણ એ પોતે એ એકલો જ છે. એવી એકત્વ ભાવના, એ એકત્વ ભાવનાનો આપણે વિચાર કર્યો. એના પછી અન્યત્વ ભાવના, એને સંયોગને કારણે જે કંઈ જીવો મળ્યા છે, પુત્ર રૂપે, પુત્રી રૂપે, પત્ની રૂપે, પતિ રૂપે, માતા પિતા રૂપે, જે કંઈ રૂપે એ મળ્યા છે, એ બધા અન્ય છે, જુદા છે, એ પોતાના નથી, એમાં પોતે કંઈ કરી શકતો નથી, એ પોતાની અંદર કંઈ કરી શકતા નથી. એ જ રીતે જગતના પદાર્થો જે છે એ પણ અન્ય છે, એમાં એ પોતે કંઈ કરતા પણ કરી અને કરી શકતો નથી, માત્ર ભાવ કરે છે, ભાવ કરે છે અને કર્મ બાંધે છે. એ સ્પષ્ટ જુદું જ છે. દૂધ અને પાણીની જેમ એ શરીર અને આત્માનો સંબંધ છે, બંને જુદા જ છે, છતાં પણ એ ભિન્ન દેખાય છે. છતાં પણ જીવને એવી ભ્રમણા થઈ ગઈ છે, એથી એમાં એકતા સ્થાપે છે, મમત્વ કરે છે. તો એવા મમત્વ અને એકત્વ બુદ્ધિને છોડીને એ બધું ભિન્ન છે, પોતાથી જુદું છે, એવી અન્યત્વ ભાવના, બધું અન્ય છે. અને એ અન્યત્વ ભાવના જે છે એ ભેદ જ્ઞાનને માટે પાયાની વસ્તુ છે. બધું મારાથી જુદું છે, અન્ય છે, એ ભાવનો વિચાર કરતા કરતા એ ભેદ જ્ઞાન સંબંધીનો વિચાર કરી શકે છે. તો એવી એ અન્યત્વ ભાવનાનો આપણે પણ વિચાર કર્યો. એ અન્યત્વ ભાવના પછીથી 49મા શ્લોકની અંદર અસૂચિ ભાવનાની વાત કરવામાં આવી, કે જે શરીરની સાથે આ જીવ રહ્યો છે એ શરીર હાડ માંસ રુધિર મળમૂત્ર ક્ષુદ્ર જંતુ એનાથી ભરેલું પડ્યું છે. ચામડી વિનાનું જો એને કલ્પવામાં આવે તો એના પ્રત્યે દુગંછા થયા વિના રહે જ નહીં. નાકનું ટેરવું દબાવી અને એ ચાલ્યો જાય, એવું એ શરીર છે કે જેને એ મમત્વપૂર્વક એના પોષણ માટે થઈ અને જીવન પર્યંત પુરુષાર્થ કરે છે, એને ટકાવી રાખવા માટે એ જીવંત પર્યંત પુરુષાર્થ કરે છે. પણ એ શરીર તો અસૂચિમય છે. એ શરીરના સંયોગમાં આવતા પુષ્પની માળા આદિ પણ કરમાઈ જાય છે, એ શરીરના સંયોગે વસ્ત્ર આદિ પણ પરસેવા આદિને કારણે ગંધવાળા થાય છે. એટલે એવા અસૂચિમય શરીરનો વિચાર કરી અને એનાથી પોતે ભિન્ન ભગવાન આત્મા પવિત્ર છે, આ અપવિત્ર શરીરમાં જો રહ્યો છે તો એ પોતાની ભૂલને કારણે રહ્યો છે. એવા અપવિત્ર શરીર સાથે નો જે રાગ છે એ રાગને મંદ કરવો, એવી એ અસૂચિ ભાવના છે. શરીર સાથે એ રહ્યો છે પણ એ શરીર છે તે પવિત્ર નથી, એ સૂચિમય નથી, અસૂચિમય છે. એવા અસૂચિમય શરીર પ્રત્યેની સભાનતા, એને પોષવાનો ભાવ, એના પ્રત્યે રાગનો ભાવ, એને લીધે થઈને થતા દ્વેષના ભાવો, અન્ય જીવો પ્રત્યે એને કારણે થતા દ્વેષના કે રાગના ભાવો, આ બધું એવા અસૂચિમય દેહના કારણે થઈ રહ્યું છે. એટલે એનો અસૂચિમય દેહનો રાગ છોડવો, એ અસૂચિ ભાવના છે. એના પછી આશ્રવ ભાવના. આશ્રવ ભાવનાની અંદર આપણે વાત કરી હતી કે નાવમાં આપણે જઈએ અને જો નાવમાં કાણું પડેલું હોય તો એ નાવ આપણને ડૂબાડવાનું કારણ થાય, તારવાનું કારણ તો ન થઈ શકે. એવા આ સંસારરૂપી મહાસમુદ્રમાં આપણે જ્યારે નીકળ્યા છીએ ત્યારે એ જીવનરૂપી નાવમાં જો કાણા પડ્યા છે, છેદ પડ્યા છે, સેના છેદ છે? એ મિથ્યાત્વના છેદ છે. એ મિથ્યાત્વરૂપ છેદ પડ્યા છે, કાણા પડ્યા છે, તો એને લીધે થઈ અને એમાં કર્મરૂપી જળનો પ્રવેશ થશે, કર્મ આવશે. મિથ્યાત્વરૂપી કાણામાંથી એ કર્મ આવશે અને એવા કર્મનું આવવું છે એને સ્થૂળતાથી આશ્રવ કહેવામાં આવે છે. સ્થૂળતાથી એને આશ્રવ કહેવામાં આવે છે. તો એવા આશ્રવોને આવતા અટકાવવા એ જીવનનું પરમ કર્તવ્ય છે. કેમ કે આશ્રવને કારણે, શુભ ભાવ અને અશુભ ભાવને કારણે મિથ્યાત્વ વર્તે છે, તો એને શું સાચું છે, શું ખોટું છે, શું સત્ય છે અને શું અસત્ય છે એનો નિર્ણય થતો નથી. પોતે કોણ છે એનો નિર્ણય થતો નથી. પોતાનું સ્વરૂપ, સિદ્ધ ભગવાનનું સ્વરૂપ, અરિહંત ભગવાનનું સ્વરૂપ અને પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ કેવું છે અને આ જગતનું સ્વરૂપ કેવું છે એનો સાચો નિર્ણય એને થતો નથી. એટલે એ મિથ્યાત્વને કારણે અનેક પ્રકારે ભાવ કરે છે. અશુભ ભાવમાં પણ રાચી રહે છે અને શુભ ભાવમાં પણ રાચી રહે છે. તો એવા શુભ અને અશુભ ભાવ બંને ભાવો એ પોતાના સ્વરૂપના શુદ્ધ ભાવ કરતા જુદા છે, અન્ય ભાવ છે. એ વિભાવ ભાવ છે, એ વિકારી ભાવ છે અને આ વિકારી ભાવ છે તે જ આશ્રવ છે, એ જ કર્મના આવવા માટેના કારણ છે. એટલે એનું આવવું થાય છે એવા વિભાવ ભાવનું થવું એટલે આશ્રવનું થવું. શુભ ભાવ છે તો પુણ્ય આશ્રવ છે, અશુભ ભાવ છે તો પાપ આશ્રવ છે. પણ એનું મૂળ કારણ મિથ્યાત્વ છે. એ નાવની અંદર જો મિથ્યાત્વરૂપી છેદ હોત નહીં તો એનો કર્મરૂપી જળનું આવવું એટલે એવા આશ્રવનું આવવું થાત જ નહીં. આશ્રવનું આવવું થઈ રહ્યું છે એનો અર્થ જ એ છે કે ત્યાં મિથ્યાત્વરૂપી છેદ છે. તો આશ્રવ દ્વારા સમજવાનું એ છે કે મિથ્યાત્વને દૂર કરવું. મિથ્યાત્વને દૂર કર્યા વિના આશ્રવ જશે નહીં, આશ્રવ થશે. આશ્રવ થશે જ, મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં, સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય નહીં અને એવો પોતાના સ્વરૂપનો પુરુષાર્થ થાય નહીં ત્યાં સુધી આશ્રવ રહેશે. એટલે એવા આશ્રવને સમજવા અને એ આશ્રવને સમજવા દ્વારા વધારે વિચાર કરતાં ખ્યાલ આવે છે કે મિથ્યાત્વ જશે તો જ એ આશ્રવ જશે, તો જ આશ્રવ નહીં થાય, આશ્રવ નહીં થાય. તો એવા જેમ છિદ્રયુક્ત નાવ પરિભ્રમણ કરીને છિદ્ર દ્વારા જળનું ગ્રહણ કરતી થકી અંતે સમુદ્રમાં ડૂબીને પોતાને નષ્ટ કરે છે, તેવી જ રીતે આ જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરતો થકો મિથ્યાત્વ આદિ દ્વારા કર્મોનો આશ્રવ કરીને આ જ દુઃખમય સંસારમાં ફર્યા કરે છે. તાત્પર્ય એ છે કે દુઃખનું કારણ આ કર્મોનો આશ્રવ જ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ જાતના વિચારનું નામ આશ્રવ ભાવના છે. તો આપણે અહીંયા સુધી સ્વાધ્યાય કર્યો હતો. 52માં શ્લોકમાં હવે અહીંયા સંવર ભાવનાની વાત કરે છે. કર્માશ્રવ નિરોધોસ્ત્ર સંવરો ભવતી ધ્રુવમ સાક્ષાત દેતદનુષ્ઠાન મનોવાંકાય સંવર્તિ. કર્મોના આશ્રવને રોકવો તે નિશ્ચયથી સંવર કહેવાય છે. આ સંવરનું સાચું અનુષ્ઠાન મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી તે જ છે. બંને વાત સાથે લીધી છે. અહીંયા પહેલી વસ્તુ એમ કહી અહીંયા કે અનુષ્ઠાન એટલે કે એમાં પ્રયત્ન જે કરવામાં આવે, જે આશ્રવને રોકવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવે એ અનુષ્ઠાન. તે અનુષ્ઠાનનો વિચાર કરીએ તો શું છે? તો મન વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી. જો એમાં અશુભ પ્રવૃત્તિ રોકવી એમ લેવામાં આવ્યું છે એટલે મન વચન અને કાયાની પ્રવૃત્તિ તો થશે. ક્યાં સુધી થાય મન વચન અને કાયાની પ્રવૃત્તિ? જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મન વચન કાયાની પ્રવૃત્તિ હોઈ શકે. એટલે શ્રેણી ચડે છે ત્યાર પછીથી મન વચન કાયાની પ્રવૃત્તિ એની અટકે છે. પછી શ્રેણી ચડે છે અને તેરમે ગુણ સ્થાને પહોંચે છે ત્યાર પછીથી ભલે યોગ રહ્યો છે પણ પ્રવૃત્તિ તો છે નહીં. એટલે સાતમા ગુણ સ્થાનને છે અને જો એ શ્રેણી ચડે છે તો પછી એને એ બધી પ્રવૃત્તિઓનો અભાવ થાય. પણ ત્યાં સુધી તો એને પ્રવૃત્તિ રહેવાની છે. એટલે એ અહીંયા તો શ્રાવકની વાત કરી છે એટલે જો એને પ્રવૃત્તિ રહેવાની છે તો પ્રવૃત્તિ પછી કેવા પ્રકારે હોવી જોઈએ તો અને એમાં રોકવા જેવું શું હોય? એટલે અહીંયા એમ કહ્યું કે અશુભ પ્રવૃત્તિ રોકવી. અનુષ્ઠાનમાં શું કરવું છે? સંવરનું સાચું અનુષ્ઠાન મન વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી તે જ છે. આ શ્રાવકને માટેની વાત ચાલે છે અને અપેક્ષાથી વાત છે એટલા માટે એમ કહેવામાં આવ્યું. કેમ કે એને પ્રવૃત્તિ રહેવાની છે એ અપેક્ષાએ, એટલે એનો અર્થ એ થયો કે શુભ પ્રવૃત્તિ જે છે એ તો રહેવાની. હવે શુભ પ્રવૃત્તિ રહેશે તો એમાં શુભ પ્રવૃત્તિ તો બે પ્રકારે થાય, શુદ્ધની સાથે સાથે પણ થાય અને શુદ્ધ વિના પણ શુભ પ્રવૃત્તિ થાય. શુદ્ધ ભાવ જે છે એની સાથે પણ શુભ પ્રવૃત્તિઓ રહી હોય, શુભ ભાવ પણ સાથે હોય એવું પણ બને જ્યારે એ પુરુષાર્થ કરતો હોય ત્યારે. અને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય ત્યારે તો એને શુદ્ધ જ ભાવ હોય. એ જ રીતે પોતે સ્વરૂપમાંથી બહાર જ આવી જાય છે તો માત્ર શુભ ભાવ હોય છે. એટલે એ શુભ ભાવ એકલો પણ હોય અને શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરતો હોય ત્યારે ધર્મ માર્ગમાં એને સાથે સાથે પણ શુભ ભાવ હોય. એટલે એવો શુભ જ ભાવ છે એ તો અહીંયા રહ્યો જ, એને લીધે થઈને બંધ તો પડશે જ, છતાંય એને અહીંયા સંવરની અંદર સમાવવામાં આવ્યું છે. એટલે એમાં કોઈ વિરોધાભાસ છે એમ કહેવાનો આશય નથી. એમાં એમ એનો અર્થ તો એ જ છે કે સંવર એટલે આશ્રવોનું રોકવું, એ વાત તો બરાબર રહે જ છે. એટલે નિશ્ચયથી જે સંવર કહેવાય છે એની વાત પહેલા કરી કે કર્મોના આશ્રવને રોકવો તે નિશ્ચયથી સંવર છે. હવે નિશ્ચયથી સંવર જે છે એનું સ્વરૂપ પહેલા સમજીએ અને પછીથી આપણે જે અનુષ્ઠાનની વાત કરી એનો વિચાર કરીએ. એટલે બે વાત સાથે છે અહીંયા. કર્મોના આશ્રવોને રોકવો તે નિશ્ચયથી સંવર કહેવાય છે. આશ્રવ થવો નહીં, આશ્રવ ન થાય એનું નામ સંવર. વિકલ્પ જે છે એ કોઈપણ રીતે, વિકલ્પ જે છે તે કોઈપણ રીતે વિભાવ ભાવ સાથે સંકળાયેલો છે, એ શુભ હોય કે અશુભ હોય. વિકલ્પ રહિત નિર્વિકલ્પ દશા છે એમાં જ એને શુદ્ધ ભાવ હોઈ શકે. શુદ્ધ ભાવ હોય અને વિકલ્પ હોય એમ બને નહીં. જ્યાં સુધી વિકલ્પ રહ્યો છે શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ કરે છે ત્યારે પણ જ્યાં સુધી એને વિકલ્પ રહ્યો છે ત્યાં સુધી એ શુભ ભાવ છે. એ ત્યાં સુધી એને પુણ્યનો બંધ પડે છે અને પૂર્ણપણે એ નિર્વિકલ્પ થઈને પોતાના સ્વરૂપમાં જાય છે, એટલે કે પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમી જાય છે ત્યારે જ એને શુદ્ધ ભાવ હોય છે. એટલે એ વખતે કોઈ આશ્રવ થતા નથી, એ વખતે એને શુભનો બંધ પડતો નથી. એટલે સાચા અર્થમાં જો આશ્રવને રોકવાની વાત કરીએ એટલે કે એ કર્મના આશ્રવને રોકવા હોય તો નિશ્ચયથી તો એને શુદ્ધ ભાવમાં રહેવું પડે. નિર્વિકલ્પ દશાની અંદર શુદ્ધ ભાવમાં રહે છે પોતાના સ્વરૂપના ભાવે તો જ એને સંવર છે. આવું નિશ્ચય સંવરનું સ્વરૂપ છે. સંવર એટલે પોતે સમતાપૂર્વક ત્રણ નવકાર મંત્ર બોલી અને અન્ય અશુભ ભાવમાં ન જાય એવા અનુષ્ઠાન પણ કરે છે કે જેમાં એ મનને અશુભ ભાવમાં જતું રોકે છે, ધર્મનો વિચાર કરે છે, તત્વનો વિચાર કરે છે, વાણીથી એ ગુપ્તી રાખે છે એટલો સમય પૂરતો સંયમ રાખે છે, કાયાનો પણ સંવર રાખે છે એટલે કે કાયાને પણ એ સ્થિરતાપૂર્વક એની ગુપ્તી કરી અને એ બેસી જાય છે, ક્યાંય જતો નથી. જેટલો સમય એ રીતે એ મન વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકે છે એને પણ સંવર કહેવામાં આવે છે. એટલે આ કરવાની ક્રિયારૂપે સંવર છે એટલે એને અનુષ્ઠાન કહેવામાં આવ્યું. અનુષ્ઠાન એટલે જે કંઈ આપણે કરવાનું હોય એ બધું અનુષ્ઠાન કહેવાય. તો વ્યવહારથી જે સંવરનું સ્વરૂપ છે એ આ પ્રકારના મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી એનું નામ સંવર છે. પણ નિશ્ચયથી જે સ્વરૂપ સંવરનું સ્વરૂપ છે એ તો સાચા અર્થમાં ખરેખર કોઈપણ પ્રકારના આશ્રવ ન થવા એનું નામ સંવર છે. વિશેષ અર્થમાં અહીંયા વાત કરી છે કે જે મિથ્યાત્વ અને અવિરતી આદિ પરિણામો દ્વારા કર્મ આવે છે તેમને આશ્રવ તથા તેમના નિરોધને સંવર કહેવામાં આવે છે. આ સામાન્ય વ્યાખ્યા કરવામાં આવી. હા, જે મિથ્યાત્વ અવિરતીના પરિણામો, અવિરતીને કારણે, અવિરતીનું કારણ એ મિથ્યાત્વ જ છે, એટલે મિથ્યાત્વને કારણે કહો તો પણ એમાં બધું આવી જાય છે. પણ મિથ્યાત્વ અને અવિરતી બે એટલા માટે જુદા પાડવામાં આવ્યા છે કે મિથ્યાત્વ ગયું હોય, શંકિત હોય, છતાં પણ ચોથા ગુણસ્થાને અવિરતી હોય, પાંચમા ગુણસ્થાને દેશવિરતી હોય, એટલે હજી એને પુણ્યના બંધ કે પાપના બંધ પડતા હોય છે. વિશેષતાથી ચોથે પાંચમે પુણ્યના બંધ વધારે હોય, પાપના બંધ તો બહુ ઓછા હોય. ચોથે એક કસાયનો ભાવ થયો છે, પાંચમે બે કસાયનો ભાવ થયો છે, એટલે એ વખતે પણ એને બંધ પડે છે. અને છઠ્ઠે ગુણસ્થાને પણ એને ત્રણ કસાયનો અભાવ થયો છે ત્યારે પણ, એ વિરતી થયો છે ત્યારે પણ એને પુણ્યનો બંધ પડે છે, એટલે એ વાત પણ સાથે સમજી લેવાની જ છે. ત્યારે એને અવિરતી નથી, એ પૂર્ણ ચારિત્ર લઈને બેઠો છે. સાતમું ગુણસ્થાન આવે તો જ છઠ્ઠું આવે, સીધું કંઈ ચોથે પાંચમેથી છઠ્ઠે નથી જવાતું. ચોથે પાંચમેથી સાતમે જાય એને જ છઠ્ઠું કહેવાય, અને જો સાતમે નથી જતો તો એ સાતમાનો પુરુષાર્થ ભલે આદરે છે પણ છતાં એની અંતરંગ દશા એ ચોથા પાંચમાની જ રહે અને બાહ્યમાં એનું ચારિત્ર છઠ્ઠા જેવું હોય. એટલે છઠ્ઠે છે ત્યારે તો એને શુભભાવ હોય છે, શાસ્ત્ર લખવાનો, શિષ્યને ભણાવવાનો આદિ એ મુનિને શુભભાવ વર્તે છે. તો એ વખતે પણ એને બંધ તો પડે છે, એટલે એ વખતે પણ એને આશ્રવ તો થાય જ છે, એટલે એ વખતે ખરેખર જોવા જઈએ તો એને સંવર નથી, નિશ્ચયથી તો એને સંવર નથી. એટલે અહીંયા જે વાત કરી છે કે જે મિથ્યાત્વ અને અવિરતી આદિ પરિણામો દ્વારા કર્મ આવે છે તેમને આશ્રવ અને તેમના નિરોધને સંવર કહેવામાં આવે છે. એટલે એ વિરતી થયો છે તે છતાં પણ, એ વિરતી થયો છે તે છતાં પણ એને એને શુભભાવને કારણે થઈ અને આશ્રવ થાય. પણ એ વાતને અહીંયા આપણે ગૌણ કરીને મુખ્યતાથી વાત જે લેવી છે એ અનુષ્ઠાનની વાત લેવી છે, કેમ કે આ અધિકાર શ્રાવકનો અધિકાર છે. શ્રાવકના આચાર કેવા હોય એનો અધિકાર છે, શ્રાવકના, ઉપાસકના, સાધકના સંસ્કાર કેવા હોય એનો અધિકાર છે. એટલે અનુષ્ઠાનની વિશેષતાથી આપણે વાત કરીએ. મૂળ ગાથામાં, મૂળ શ્લોકમાં તો બંને વાત એમાં બરાબર સ્પષ્ટ કરી દીધી છે કે કર્મના આશ્રવને રોકવો તે નિશ્ચયથી સંવર છે, અને આ સંવર જે છે એનું અનુષ્ઠાન કઈ રીતે, એ વ્યવહારની વાત થઈ, આચારની વાત થઈ, તો એ મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવી એ દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા વિશેષ અર્થની અંદર એ વાતને લીધી છે, બીજી વાતને વધારે મુખ્ય કરીને લીધી છે. એટલે એમ કહેવામાં આવ્યું કે મિથ્યાત્વ અને અવિરતી આદિ પરિણામો દ્વારા કર્મ આવે છે તેમને આશ્રવ તથા તેમના નિરોધને સંવર કહેવામાં આવે છે. આશ્રવ જો સંસારનું કારણ છે તો સંવર મોક્ષનું કારણ છે, તેથી આશ્રવ હે છે અને સંવર છે તે ઉપાદેય છે. સંવર છે તે ઉપાદેય છે, સંવર જે છે એના દ્વારા પોતે મંદ કસાઈ થઈ અને આવા અનુષ્ઠાન કરતો થકો એ નવા કર્મોને અતિ અલ્પ પ્રમાણમાં બાંધે છે, અતિ અલ્પ પ્રમાણમાં બાંધે છે તો એ ધર્મ માર્ગમાં છે. એટલે શ્રાવકનું એ કર્તવ્ય છે કે જેમ બને તેમ એ સંવરનો વિચાર કરે અને એ સંવરને અનુરૂપ અનુષ્ઠાન કરે. સંવરમાં કરવાનું શું, આપણે આટલો બધો વિસ્તાર કેમ કરી રહ્યા છીએ, કે એના અનુષ્ઠાનનો વિચાર કરવો છે ને એટલા માટે થઈને. અને છતાંય પાછો એને એમ મનમાં ન થાય કે તમે નિશ્ચયથી જે સંવરની વાત કરી એ નિશ્ચયથી સંવરમાં તો બિલકુલ કર્મનો આશ્રવ થવો જ ન જોઈએ, તો અહીંયા તો શુભભાવ રહે છે તો એટલો તો થાય છે, તો એ કઈ રીતે, તો એ સમન્વય શું છે એ દર્શાવવા માટે આપણે આટલો વિસ્તાર કર્યો છે. તો આશ્રવ જો સંસારનું કારણ છે તો સંવર મોક્ષનું કારણ છે, તેથી આશ્રવ હે અને સંવર ઉપાદેય છે. આ રીતે સંવરના સ્વરૂપનો વિચાર કરવો એ સંવર ભાવના કહેવામાં આવે છે. એટલે વિચાર એમ કરવો કે મારે આવા સંવર ભાવમાં રહેવું અને એવા સંવરને માટેના અનુષ્ઠાનો કરવા. જેમ તપના અનુષ્ઠાનો હતા એવી રીતે આ સંવરના અનુષ્ઠાન છે. અને સાથે મનમાં એમ પણ રહેવું જોઈએ કે આ સંવર માટેના જે અનુષ્ઠાન કરું છું એ વ્યવહારથી છે. સાચા અર્થમાં તો સંવરના અનુષ્ઠાન કેવા હોય તો કે હું નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતાના સ્વરૂપમાં રહું તો જ મને આશ્રવ ન થાય, એ સંવરના અનુષ્ઠાન છે. તો એ રીતે 52માં શ્લોકમાં સંવર ભાવનાની વાત કરવામાં આવી. જીવે એનો ખૂબ વિચાર કરવા જેવો છે અને મહાપુરુષોએ એ સંવર ભાવના માટે થઈ અને ખૂબ ખૂબ સમજાવ્યું છે કે તું આનો જો પુરુષાર્થ નહીં કરે, આ માટે કોઈ પુરુષાર્થ નથી કરતો અને માત્ર શાસ્ત્રનો અભ્યાસ કર્યા કરીશ તો પછી તું ધર્મના માર્ગમાં નહીં હોય. આગળ 53માં શ્લોકમાં વાત કરે છે નિજરા ભાવનાની. સંવર અને નિજરા સાથે હોય, ઘણી વાર આપણે વાત કરી છે એટલે નિજરાની વાત આપણે લઈએ અને પછી બંનેના સમન્વયની વાત પણ લઈએ. શ્લોકમાં કહે છે કે નિજરા સાતનમ પ્રોક્તા પૂર્વોપાર્જિત કર્માણમ તપોભિર બહુભિ સાધ્વૈરાગ્યાશ્રિત ચેષ્ટિતે. અહીંયા નિર્જરાની વાત કરતા કહે છે કે પૂર્વ ઉપાર્જિત કર્મો, પહેલા જે કર્મો બાંધ્યા છે તે પૂર્વ ઉપાર્જિત કર્મો ધીરે ધીરે નષ્ટ કરવા તે નિજરા કહેવાય છે. તે વૈરાગ્યના આલંબનથી પ્રવર્તતા ઘણા તપ દ્વારા થાય છે. આ રીતે નિજરાના સ્વરૂપનો વિચાર કરવો તે નિજરા ભાવના છે. પહેલાના બાંધેલા જે કર્મો છે એની નિજરા તો એને કારણે થાય છે. દ્રવ્ય કર્મની વાત લઈએ તો એની નિજરા તો થવાની જ છે, કેમ કે એની સ્થિતિબંધ છે એટલે સ્થિતિબંધને લીધે એની સ્થિતિ પૂરી થતા એ કર્મ જે છે એ ખરી જશે, એટલે કારમણે રજકણો જે છે તે છૂટા પડી જશે, એટલે એ તો નિજરા તો થાય જ છે. હવે આવી નિજરા થાય છે તો પછી નિજરા કરવાની વાત શા માટે કરવામાં આવી? શાસ્ત્રમાં એક તરફ એમ કહે છે કે તમે જે કર્મ બાંધો છો એમાં પ્રકૃતિબંધ છે, પ્રદેશબંધ છે, સ્થિતિબંધ છે અને અનુભાગબંધ છે, એમ ચાર પ્રકારે એ કર્મબંધનું સ્વરૂપ રહ્યું છે. અને એમાં સ્થિતિબંધ છે એટલે એટલો સમય જ એની સ્થિતિ રહેવાની છે, તો એ કર્મની સ્થિતિ એટલો સમય રહેવાની છે તો પછી એ તો કર્મ ચાલ્યું જ જવાનું છે, નિજરા થવાની જ છે, એ નિશ્ચિત વાત છે. તેમ છતાં નિજરા કરવા માટે તપનો ઉપદેશ આપવામાં આવે, આ બધું શું છે? આ પ્રશ્ન થવો જોઈએ ને. આટલો દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરી અને આપણને આવો પ્રશ્ન ન થાય, થવો જોઈએ. તો પછી નિજરા શા માટે કરવી? પૂર્વ ઉપાર્જિત કર્મો જે છે, પહેલાના કર્મો બાંધ્યા છે એની નિજરા કરવાની વાત કરે છે. અને એક બાજુ એમ પણ કહે છે કે નિજરા તો થવાની છે, સહજ રીતે જ એનો સ્થિતિબંધ પૂરો થશે એટલે કર્મ તો ચાલ્યા જવાના જ છે. તો પછી નિજરા શા માટે? સ્થિતિબંધને કારણે જે નિજરા થાય છે એ નિજરાને કૃપાળુદેવે બહુ સરસ રીતે સમજાવી છે કે એ અકામ નિજરા છે. એ અકામ નિજરા જ્યારે થાય છે એ વખતે એ કર્મો ઉદયમાં આવે છે અને ફળ આપે છે, અને એ ફળ આપે છે એટલે એવા સંયોગો તમને તમારા સાનિધ્યમાં પ્રાપ્ત થાય છે. જે સંયોગો પ્રાપ્ત થયા કે જેમાં તમને લક્ષ્મી મળી, ધન મળ્યું, કોઈ પોઝિશન મળી, કોઈ તમને માન મળ્યું, તમારી આસપાસમાં તમારા કુટુંબમાં રહેતા જે પુત્ર પુત્રી આદિ જે કંઈ છે એ બધા પ્રત્યે તમને રાગ છે, એમને કોઈક એમના પુણ્યથી કંઈક મળ્યું છે કે જેને લીધે થઈને તમને પણ એમ લાગે છે કે મારું પણ આમાં માન વધ્યું, તમારા પુત્રને યુનિવર્સિટીમાં કોઈક એવોર્ડ મળ્યો એટલે તમને પણ એમાં સાથે સાથે તમને એમ લાગે છે કે આ પણ કોઈ પુણ્યનો ઉદય છે કે મને આ બધું જોવા મળ્યું. એટલે એ બધું જે કંઈ તમારા સંયોગમાં તમારી આસપાસમાં જે બધું બની રહ્યું છે એમાં તમારા પુણ્ય કે પાપનો ઉદય વર્તે છે. તમને બીમારી આવે, તમે માંદા પડો તો એ તમારા પાપનો ઉદય છે, અને તમારા પત્ની કે તમારા પતિ બીમાર પડે કે તમારા પુત્ર કે પુત્રી બીમાર પડે કે માતા કે પિતા બીમાર પડે ત્યારે પણ તમને દુઃખ થાય છે, તકલીફ એમની જોઈને તમને પણ સાથે તકલીફ થાય છે, એમની સાથે તમારે પણ સેવામાં જોડાવવું પડે છે અને ઘણું બધું બને છે, તો સમજવું કે ત્યારે તમને પણ એ વખતે કોઈક અંશે પાપનો ઉદય વર્તે જ છે. જેથી તમને એ બધું સ્પર્શી રહ્યું છે. એટલે આવા જે ઉદયો આવે છે, સંયોગો આવે છે, એ સંયોગો આવે છે અને પછી આવ્યા એટલે હવે એ તો કર્મ પૂરું થઈ ગયું, એ તો ખરી જાય છે, એ કારણે રજકણો તો છૂટા પડી જાય છે. એટલે એ નિર્જરા જે થઈ એ અકામ નિર્જરા કહેવામાં આવે. હવે આવી અકામ નિર્જરા દરેક સમયે સમયે થાય છે, દરેક સમયે સમયે કોઈ ને કોઈ કર્મ ઉદયમાં આવે છે અને નિર્જરા થાય જ છે. પણ એ વખતે તમને એટલી જાગૃતિ રહે છે કે આ સંયોગો છે એની સાથે મારે કોઈ નિસ્બત નથી, આ સંયોગો પેદા થયા એ સંયોગોને અને મારે કોઈ સંબંધ નથી, હું એનાથી તદ્દન ભિન્ન ભગવાન આત્મા છું, આવી જાગૃતિ દરેક સમયે તમને રહેવી જોઈએ. એવું તો થતું નથી. દરેક સમયે એવી જાગૃતિ રહેવી જોઈએ કે આજે જે કંઈ થયું, જે બનાવ બન્યો, એ સાથે મારે કોઈ જ સંબંધ નથી, કોઈ નિસ્બત નથી. એ બનાવ, એ સંયોગ એના કારણે ઉત્પન્ન થયો અને એના કારણે એ લય પામ્યો, એ પૂરો થયો, એની સાથે મારે કંઈ લેવા દેવા છે જ નહીં, એવો જો ભાવ તમને રહેતો હોય અને એને તમે માત્ર દ્રષ્ટા ભાવે જોતા હોય, આખો બનાવ બની જાય, મોટો બનાવ બની જાય, તો પણ તમે એને દ્રષ્ટા ભાવે જો લેતા હો તો એનો અર્થ એ થાય કે તમે એ સંયોગ સાથે જોડાયા નથી. એવું તો બનતું નથી. તમે તો એ સંયોગ સાથે જોડાઓ છો અને ત્યાર પછીથી પાછું એમાં તમારી મહત્તા દર્શાવવા માટે થઈને બીજાને એનું વર્ણન કરીને કહો છો. શું કહો છો? કે તમારે બધું ઠીક છે ઇન્ડિયામાં, બાકી અમારે અહીંયા અમેરિકામાં ઘણી ઉપાધિ, આ જે આ કારની બધી ઉપાધિ ને એમાં કારનું બધું કરાવવાનું ને એના ઇન્સ્યોરન્સ ને પછી હવે એનું ડાયગ્નોસ્ટિક કરાવ્યું અને એને પછી આટલી બધી કહી એટલે કાર મૂકવી પડશે અને 5 દિવસ પછી આવશે ને મારે બીજી નવી કાર હાયર કરવી પડશે. હવે એ તો બધું થઈ ચૂક્યું, સંયોગો આવી ગયા, એમાં તો તમે જોડાયા અને એમ તો પાપ તો બાંધી લીધું અને પાછા હજી રહી જાઓ છો એટલે એ પોરહાવ છો તમે, પાછા અમને એમ કહીને તમે પોરહાવ છો. આ તો જે પ્રેક્ટિકલ બને છે ને એની જ વાત છે. આ રિસન્ટલી વાત બની એટલે મેં તમને કહ્યું, આજે સવારમાં જ આ સાંભળ્યું એટલે મેં તમને અત્યારે વાત કરી દીધી. જેને કહ્યું એને એ પોતે સમજી જશે, એની વાત જવા દો. તો આ બન્યું એ શું થયું? એક તો સંયોગ આવ્યા, એની સાથે તમે જોડાયા કે એ સંયોગો મારા અને એમાં રાગ અને દ્વેષ બંને કર્યા, આ ઉપાધિ આવીને આમ થયું તે, એટલે સંયોગ સાથે જોડાયા એટલે અલિપ્ત તો રહ્યા જ નહીં, એટલે નવા કર્મ બંધાયા. આ નવા કર્મ જે બંધાય છે એનું, એ નવા કર્મ જે બંધાય છે એનું કારણ શું? તો કે તમે તમારી જાતને એનાથી જુદા પાડી નથી શકતા એટલે એ બંધાય છે. એટલે આ વખતે જે નિજરા થઈ એ તો નકામી ગઈ. નિજરા જે થઈ, જે કર્મ ઉદયમાં આવ્યું એને કારણે એ થઈ અને એ તો કર્મ ખરી ગયું, સંયોગો આપ્યા અને એ નિજરા થઈ એ બધી તમારે માટે તો વ્યર્થ ગઈ. કેમ? કેમ કે જેટલા પ્રમાણમાં નિજરા થઈ એટલા પ્રમાણમાં કે કદાચ એથી વિશેષ પ્રમાણમાં જો તમે કર્મ નવા બાંધી લીધા તો એ નિજરા થઈ એ શું કામની? એટલે સ્થિતિબંધ જે છે એને કારણે થતી અકામ નિર્જરા છે, એવી અકામ નિર્જરા એ નકામી વસ્તુ છે. નકામી વસ્તુ એટલે તમે એને નકામી બનાવી દો છો. થવાનું તો એ જ છે છેવટે, પણ ત્યાં ફેર શું કરવાનો છે? કે સ્થિતિબંધ જે છે પૂરો થતાં જે થયેલી નિર્જરા જે છે એમ જ જો નિર્જરા થયા કરશે તો સાથે ને સાથે તમે નવા કર્મ બાંધ્યા જ કરો છો એની સાથે જોડાઈને, એટલે એ સાચા અર્થમાં નિર્જરા થતી જ નથી. કૃપાળુદેવે એને માટે બીજી વાત પણ સાથે મૂકી છે કે સકામ નિર્જરા. આ અકામ નિર્જરાને કહી એમણે અને એની સાથે કૃપાળુદેવે એને બીજી રીતે વાત કરી કે તો તમને કેવી નિર્જરા હોવી જોઈએ? તો કે સકામ નિર્જરા તમારે કરવી જોઈએ, કેમ કે પેલી નિર્જરા થઈ એમાં તો તમારો કંઈ ધાડો વળ્યો નહીં. તો હવે સકામ નિર્જરા શું છે? એ અકામ જેવી જ છે, કંઈ ચિંતા કરવા જેવું નથી, વધારે કંઈ જુદું નથી પડતું, પણ એમાં સહેજ ફેર છે કે સકામ નિર્જરામાં આત્માની દ્રષ્ટિ પોતાના આત્મા તરફ રહે છે. જીવને પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહેવાને કારણે પોતાથી બધું ભિન્ન લાગે છે, એટલે પોતે જાગૃત રહ્યો છે, એટલે જે કોઈ સંયોગો આવે છે એને એ દ્રષ્ટા ભાવે જુએ છે. સકામ નિર્જરાની અંદર એ જીવ પોતે જે સંયોગો આવ્યા છે એ સંયોગોને એ દ્રષ્ટા ભાવે જુએ છે. ગમે તેવો મોટો બનાવ બન્યો છે છતાં પણ એ પોતે એ વખતે જાગૃત રહે છે અને એ સમજે છે અને એમ જ એવા જ ભાવપૂર્વક રહે છે કે આ જે કંઈ બને છે એમાં મારે કંઈ કરવા પણ નથી, કે મારા કારણે કંઈ થયું નથી, કે મને કોઈ રીતે સ્પર્શતું નથી, હું ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન છું. એમ આખો સંયોગ જે છે, મોટામાં મોટો પ્રસંગ છે, એમાં પણ એ અલિપ્ત થઈ જાય છે. એ દુઃખનો પ્રસંગ છે કે સુખનો પ્રસંગ છે, એ આભાસી સુખ છે કે માની લીધેલું દુઃખ છે, એ બધું જ જે કંઈ થયું તેની સાથે જોડાતો નથી. એ ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપનો જ વિચાર કરે છે, ભલે એ બાહ્યમાં ત્યાં જ હોય, એ ત્યાં જ હોય, એ સંયોગોમાં જ રહ્યો હોય, તે છતાં એને એ સંયોગો સાથે જોડાવું થતું નથી. એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે અને એ જાગૃતિને કારણે એને પેલી નિજરા થઈ એ નકામી જતી નથી. એ સ્થિતિબંધ જે છે એ પૂરો થતાં એને કર્મનું ફળ આવતા, સંયોગો સર્જાયા, જે કંઈક પ્રાપ્ત થયું છે, જે એના આસપાસમાં આવ્યું છે, જે આસપાસમાં બન્યું છે, એ બધા સાથે એ જોડાતો નથી, એનાથી અલિપ્ત રહે છે. પોતે ભગવાન આત્મા છે એવા જ સ્મરણમાં એ રહે છે, એવા જ ચિંતનમાં એ રહે છે, તો પછી એને નવા કર્મ કેટલા બંધાય? અતિ અલ્પ બંધાય. નવા કર્મનો બંધ અતિ અલ્પ પડે છે અને એટલે એને નિર્જરા ઘણી થઈ અને કર્મબંધ ઓછો થયો. આવી નિર્જરાને સકામ નિર્જરા કહેવાય. ખૂબ મોટો પ્રસંગ બન્યો દુઃખનો, અને જો એને દ્રષ્ટા ભાવે લીધો અને વિચલિત પોતે નથી થતો, શાંત ભાવે એ પ્રસંગને જોઈ રહે છે, તો એને ખૂબ કર્મની નિર્જરા થાય છે અને એ સમય અતિ 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 અલ્પ બંધ થાય છે. એટલે એ બંધને આપણે ગૌણ કરીએ તો એ નિર્જરા જ થઈ એમ કહેવામાં આવે. આવું નિર્જરાનું સ્વરૂપ જે છે એમાં સંવર કઈ રીતે છે એનો આપણે વિચાર કરીએ. સંવર જ્યારે હોય ત્યારે એને નિર્જરા થાય. સંવર, સાચા સંવરને, નિશ્ચય સંવરને આપણે જોઈએ તો એ પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ દશામાં જ્યારે રહ્યો છે ત્યારે કોઈ આશ્રવ થતા નથી, અને એ નિશ્ચય સંવરની દશામાં છે તો એ વખતે પણ, એ સમયગાળામાં પણ જે કોઈ કર્મ જે છે એની નિર્જરા થઈ રહી છે, એ નિર્જરા વખતે કોઈ નવા કર્મ બાંધતો જ નથી. એ વખતે પણ નિર્જરા તો થઈ જ રહી છે, કોઈને કોઈ કર્મની નિર્જરા થઈ રહી છે, કોઈને કોઈ એ વખતે પણ પ્રસંગ બની રહ્યા છે, કંઈક ને કંઈક તો થઈ જ રહ્યું છે. મુનિ છે એની આસપાસમાં ઘણું ચાલી રહ્યું છે, પણ એ પોતે જંગલમાં બેઠો પોતાના ધ્યાનમાં જ પ્રચુર સંવેદનની દશામાં છે, ત્યારે જે કંઈ ઉપસર્ગ આવે, પરિસર આવે, એ જે કંઈ થઈ રહ્યું છે આસપાસમાં, એ બધામાં એ ક્યાંય કોઈ રીતે જોડાતો જ નથી. બિલકુલ પોતાના સ્વરૂપમાં જ સંવરની દશામાં છે, સાચા નિશ્ચય સંવરની દશામાં છે, ધ્યાનમાં છે, તો બિલકુલ કર્મ બાંધતો નથી, અલ્પ કર્મ પણ એને બંધ પડતો નથી. એટલે એ સંવર, સાચા નિશ્ચય સંવર વખતે તો માત્ર નિર્જરા જ થાય, બીજું કંઈ થાય નહીં. નિર્જરા 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 સિવાય બીજું કંઈ થાય નહીં. એક કલાક ધ્યાનમાં એમને એમ બેસી રહે છે તો એક કલાક દરમિયાનમાં કેટલી બધી નિર્જરા થાય છે, એને કંઈ થતું નથી. અને એમાં તો આગળ વધતા એ ઉદીર્ણા પણ કરે છે. ઉદીર્ણા કરે છે એટલે કે જે કર્મો ઉદયમાં નથી આવ્યા એવા કર્મો છે એની પણ નિર્જરા કરી નાખે છે. એટલે એ નિર્જરાનું જે સ્વરૂપ છે એ સંવરની સાથે જો લેવામાં આવે તો સંવર હોય ત્યારે એને નિર્જરા થાય જ છે. આમ પણ સંવર ન હોય ત્યારે પણ આપણે અકામ નિર્જરાની વાત લીધી, એવી અકામ નિર્જરા તો દરેક સમયે સમયે થઈ રહી છે. કોઈને કોઈ કર્મ છે એની નિર્જરા થઈ રહી છે. જાગૃતિ રાખીએ તો એ અકામ નિર્જરાને આપણે સકામ નિર્જરામાં ફેરવી શકીએ. આપણે જો આત્મા તરફ દ્રષ્ટિ રાખીએ, આપણે વિચલિત ન થઈએ, આપણે એ પ્રસંગમાં એક્સાઇટ ન થઈ જઈએ, એ પ્રસંગને આપણા ઉપર લઈ ન લઈએ, આપણે એનાથી ભિન્ન છીએ એવી સતત જાગૃતિ રાખવામાં આવે તો એ અકામ નિર્જરા હતી એ સકામ નિર્જરા થઈ જાય. આવી અકામ નિર્જરાને સકામ નિર્જરા કરવાનો ઉપદેશ શાસ્ત્રોમાં આપવામાં આવ્યો છે, એટલે અહીંયા નિર્જરાનો વિચાર કરવો એમ કહેવામાં આવ્યું. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી કે ભાઈ નિજરા તો થયા જ કરે છે સ્થિતિબંધને કારણે, તો પછી નિજરાની વાત કેમ લેવામાં આવી, કેમ ઉપદેશ આપવામાં આવ્યો? તો આ કારણ છે કે તમે એ અકામ નિજરાને સકામ નિજરામાં ફેરવો. પ્રભુ જીવનમાં કંઈ પણ કરવા જેવું હોય તો એમાં આ એક મુખ્ય વસ્તુ છે, આ કરવાને લીધે થઈ અને સહજ રીતે જ એ દશા આવી જાય છે, એ દશા આવી જાય છે કે તમે કર્મરહિત થઈ જાઓ. કર્મનું બેલેન્સ ઘટતું જાય, ઘટતું જાય. તમે સકામ નિર્જરા કરો છો તો ધીરે 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 કર્મ ઘટતા જ જાય છે, કર્મ નષ્ટ થતા જાય છે. હવે આ પહેલું વાક્ય વાંચો, એ વાત ઉપર આપણે આવી ગયા. શું કહ્યું અહીંયા? કે પૂર્વ ઉપાર્જિત કર્મો ધીરે ધીરે નષ્ટ કરવા. હવે આપણે આ રીતે સકામ નિર્જરા કરીએ તો ધીરે ધીરે બધા જ કર્મો નાશ પામે, અતિ અલ્પ બંધ થાય અને ખૂબ નિર્જરા થાય, એટલે છેવટે બેલેન્સ ક્યાં આવીને રહે? છેવટે ઝીરો સુધી પહોંચી જવાય, એટલે કોઈ કર્મ ન રહેતો મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય. એટલે પૂર્વ ઉપાર્જિત પહેલા બાંધેલા કર્મો ધીરે ધીરે નષ્ટ કરવા તે નિર્જરા કહેવાય છે. અને આ નિર્જરા આ રીતે આપણે કરવાની છે. કહે છે આગળ કે તે વૈરાગ્યના આલંબનથી પ્રવર્તતા ઘણા તપ દ્વારા થાય છે. સરસ વાત કરી છે, કઈ રીતે થાય છે? કેમ કે શ્રાવક માટેની વાત છે તો શ્રાવકે કઈ રીતે નિર્જરા કરવી? તો કહે છે કે વૈરાગ્યના આલંબનથી, એને વૈરાગ્ય ભાવ વર્તે છે, પોતે એ વૈરાગ્ય ભાવમાં રહ્યો છે તો એને એવા તપ થાય છે, અને તપ થાય છે તો નિર્જરા થાય છે. વૈરાગ્ય ભાવનામાં શું છે? તો કે એને તીર્થંકર ભગવાનના સ્વરૂપનો ખ્યાલ છે, સિદ્ધ ભગવાનના સ્વરૂપનો ખ્યાલ છે, પંચ પરમેશ્વરીના સ્વરૂપનો ખ્યાલ છે, અને એમણે બધાએ જે કર્યું છે અને જે બધા કરી રહ્યા છે, મુનિઓ જે કરી રહ્યા છે એનો એને ખ્યાલ છે, અને એનું લક્ષ્ય થતાં એ સાચો માર્ગ છે અને એ સુખનો માર્ગ છે. એટલે એ સંસાર જે છે એ દુઃખનો માર્ગ છે એમ સમજી અને એના તરફનું લક્ષ્ય છોડે છે, અને એને એ સાચા સુખની પ્રાપ્તિ માટે થઈને ઉદ્યમ થાય છે, એ આખો વૈરાગ્ય છે. વૈરાગ્ય માત્ર ખાલી ક્ષણિક ભાવ થાય એમ નહીં, એમાં પછી એ રીતે પ્રરૂપણા થવી જોઈએ તો વૈરાગ્ય કહેવાય. સંસાર છોડવા લાયક છે એમ બોલી દઈએ, એમાં સ્વાધ્યાયમાં બોલી નાખીએ એટલે કંઈ થતું નથી, સાથે એવું જ પ્રવર્તન થતું હોય તો એ ખરેખર વૈરાગ્ય કહેવાય. તો એવું વૈરાગ્ય જે છે એનું આલંબન લેતા, એનું આલંબન લઈ એટલે એને કારણે થઈને જ આ બધું થાય, એવું જેને વૈરાગ્યનું આલંબન લીધું છે એને પછી તપ કરવાનું પણ મન થાય, તપ પણ સહજ રીતે થાય છે. તપ ઉપવાસ કરે છે તો સમજીને કરે છે તો સાચા અર્થમાં એને એ વખતે ઘણી નિર્જરા થાય છે, તપ દ્વારા પણ એ રીતે નિર્જરા થાય છે. એટલે અનુષ્ઠાનની રીતે જો જોવા જઈએ તો અહીંયા નિર્જરા માટે થઈ અને તપને એ અનુષ્ઠાન, નિર્જરાનું અનુષ્ઠાન કહેવામાં આવે. બીજી રીતે તત્વની રીતે વિચાર કરીએ તો ખરેખર જોવા જઈએ તો આપણે બાહ્ય તપ કરીએ એટલે નિર્જરા થાય એમ બને નહીં. બાહ્ય તપમાં આપણે ઉપવાસ કરી નાખીએ એટલે નિર્જરા થઈ જાય એવો જે બાહ્યમાં ઉપદેશ અત્યારે વર્તમાનમાં અપાય છે એ ખોટો ઉપદેશ છે. કેમ કે એ શુભભાવ છે અને શુભભાવનું બંધનું ફળ તો બંધ છે એટલે એને પુણ્યનો બંધ થશે, એમાં નિર્જરા થતી નથી. પણ નિશ્ચયથી જે તપ છે એ નિશ્ચય તપ દ્વારા નિર્જરા થાય છે. નિશ્ચય તપ શું છે? તો કે ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા ઉત્પન્ન થવી જ ન જોઈએ એનું નામ તપ છે. આત્મામાં એવો વિકલ્પ જ ના આવે કોઈ પણ પ્રકારનો, અને પોતે પોતાના સ્વરૂપમાં રહે અને એ વખતે બાહ્યમાં એને ઉપવાસ આદિ હોય, ઉપવાસ આદિની દશા બાહ્યમાં એને વર્તતી હોય અને કોઈ ઈચ્છા જ થતી નથી, એનું નામ ઈચ્છા નિરોધ થયો. તો એવી દશા જ્યારે વર્તે છે તો ત્યારે એને સાચા અર્થમાં નિદ્રા થાય છે, જે આપણે વાત કરી તે પ્રમાણે. એટલે એ ઈચ્છા નિરોધ તપ, નિશ્ચયથી જે તપ છે, પોતાના સ્વરૂપમાં રમણતા કરવારૂપ નિર્વિકલ્પ ધ્યાનની દશાની અંદર જે તપ થાય છે એ તપ એ નિર્જરાનું કારણ થાય છે. કેમ કે એ વખતે એને કોઈ વિકલ્પ છે જ નહીં, કોઈ આસક્તિ છે નહીં, કોઈ ઈચ્છા છે નહીં, અરે એની ઉપર આવી પડેલા ઉપસર્ગ કે પરિસહો છે એને દૂર કરવાનો પણ એને વિકલ્પ નથી આવતો, એટલે એને એ બધા સંયોગોમાંથી નિવૃત્ત થવું થાય છે, તો ઘણી નિર્જરા થાય છે, ઘણા કર્મો એ વખતે ખપી જાય છે. એટલે અનુષ્ઠાનની રીતે વાત કહેવામાં આવી હોય ત્યારે એમ કહેવામાં આવે કે તપ દ્વારા નિર્જરા થાય છે. પણ એ સાચું તપ, સમ્યકદર્શીનું જે તપ જે છે એ નિર્જરાનું કારણ થાય છે. સમ્યકદ્રષ્ટિનું તપ છે તે નિર્જરાનું કારણ થાય છે, અને મિથ્યાદ્રષ્ટિનું તપ જે છે તે શુભભાવ છે. એટલે આ રીતે નિર્જરાના સ્વરૂપનો વિચાર કરવો અને સાચી નિર્જરાનો પ્રયત્ન કરવો, અકામ નિર્જરાને સકામ નિર્જરામાં ફેરવવાનો પુરુષાર્થ કરવો, જે થઈ શકે એવું આ છે, જે થઈ શકે આપણાથી એ આ છે. એટલે પૂર્વના સંચિત કર્મોનો નાશ તે નિર્જરા અને એ બાહ્ય તપ નું નિમિત્ત છે. શ્રીમદજીની ભાવના કેવી હતી? આવી નિદ્રાની ભાવના હતી એટલે એમણે તો ઘણી વાત એમાં લખી દીધી છે, એમના કાવ્યની અંદર પણ લખી દીધી છે. સંસાર ભોગ અને દેહથી જે વૈરાગ્ય કરાવનારું જે તપ છે ને, એ પણ એને પણ કારણ કહેવામાં આવ્યું છે, નિજરાનું કારણ કહેવામાં આવ્યું છે, એ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. ખરેખર તો ગુરુદેવે સરસ વાત કરી છે કે અંદરની શુદ્ધતાની ઉગ્રતા, અંદર આત્મામાં શુદ્ધતાની ઉગ્રતાની ઉજ્જવળતામાં એ એક દેશ કર્મનું ખરવું થાય એ નિદ્રા છે. એક દેશ કર્મનું ખરવું કેમ થાય છે કે હજી બધા કર્મો તો એ વખતે ખરી નથી જતા, એ પોતે ધ્યાનમાં પોતાના શુદ્ધ ભાવની ઉગ્રતામાં એ વખતે જે કર્મોનું ખરવું થાય છે, જેટલા કર્મોનું, એ નિર્જરા છે. એટલે સાચી નિર્જરા એ છે, નિશ્ચયથી એ નિર્જરા છે, અને એની ભાવના ભાવવી એ નિર્જરાનું સ્વરૂપ છે. બહુ સરસ વાત છે પ્રભુ, શ્રાવક માટેની પણ આ વાત છે, અને એટલી જ મહત્વની વાત એ મુનિ માટે પણ છે. તો એવા નિજરા વિશે વિચાર કરવો, નિજરા અને સંવરનો સંબંધ સમજવો અને એનો વારંવાર વિચાર કરવો, એ નિજરા ભાવના છે. હવે એના પછી 54મા શ્લોકમાં કહે છે કે લોક સર્વોપી સર્વત્ર સાપાય સ્થિતિ ર ધ્રુવ દુઃખકારીતી કર્તવ્યા મોક્ષ એવ મતિ સતામ. 54મા શ્લોકની અંદર અહીંયા લોક ભાવનાની વાત કરે છે. 54મા શ્લોકમાં 10મી ભાવના લોક ભાવના, એને લોકાનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે. એમાં અહીંયા કહે છે કે આ બધો લોક, 14 રાજલોકની વાત છે ને, એ લોકની વાત છે, ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક. આ લોક, આ લોકાકાશ, એમાં આ બધા જીવો અને આ બધા પુદ્ગળો અને આ બધા 6 દ્રવ્યો એમાં સમાય છે જે, એની વાત, એવો આ લોક, એ લોકની વાત કરતા કહે છે કે આ બધો લોક સર્વત્ર વિનાશ યુગ સ્થિતિ સહિત અનિત્ય અને દુઃખદાયી છે. પર્યાયો થાય છે ને, એટલે પર્યાયો બધી જે છે તે અનિત્ય છે, એ કોઈ નિત્ય રહેવા વાળી નથી. જે અવિનાશી છે તે તો દ્રવ્ય છે, 6 પ્રકારના દ્રવ્ય છે. એટલે સર્વત્ર વસ્તુઓની પર્યાયો બદલાય છે, એટલે એને વિનાશયુક્ત સ્થિતિ કહેવામાં આવી, અને એ બધું દુઃખદાયી છે. એ 6 દ્રવ્યોમાં જીવ દ્રવ્યને માટે એ બધું દુઃખદાયી છે, પેલા 5 જે અજીવ છે એને તો કાંઈ ખબર પડતી નથી, એટલે એ બધું દુઃખદાયી છે. તેથી વિવેકી જીવોએ પોતાની બુદ્ધિ મોક્ષના વિષયમાં જ લગાવવી જોઈએ. લોક કેવો છે એનો વિચાર કરતા એમાં બધું દુઃખદાયી છે, કોઈ શાશ્વત ટકીને રહેવા વાળું નથી. આ જીવને પણ એમાં ભ્રમણ કરવાનું થયા જ કરે છે, અને અનાદિથી એ ભ્રમણ કરે છે, અને જાત જાતની પર્યાયોમાં એ જાય છે, એ જાત જાતની ગતિ કરે છે અને જાત જાતની પર્યાયોમાં જાય છે. મને બધું એને દુઃખ આપનારું જ છે, એમાં પરિભ્રમણ કરતા એને દુઃખ સિવાય બીજું કંઈ પ્રાપ્ત થતું નથી, એવા એ લોકનો વિચાર કરવો કે આ લોકનું કઈ રીતે સ્વરૂપ છે. એટલે એમાં આગળ વધતા એ વિચાર થાય કે હું પરિભ્રમણ કરું છું તો મને આ ભાવમાં માતા પિતા મળ્યા, આની પહેલાના ભાવમાં પણ માતા પિતા મળ્યા, એની પહેલાના ભાવમાં, એની પહેલાના ભાવમાં કેટલા ભાવ થયા અને કેટલા માતા પિતા મળ્યા. હવે એમાંના કેટલાય માતા પિતા તરીકે જે જીવો સંયોગમાં આવ્યા, એમાં જે માતા તરીકે આવી છે એ કોઈક વખત પોતાની પત્ની તરીકે પણ એનો સંયોગ થાય છે, કે બહેન તરીકે પણ એનો સંયોગ થાય છે. એટલે કૃપાળુ દેવે પણ ખાસ વાક્ય લખ્યું છે કે કોઈક કાળની માતાને સ્ત્રી તરીકે ભોગવીએ છીએ, એવું આ લોકનું સ્વરૂપ છે. પુત્ર પિતા તરીકે હોય ને, પિતા પુત્ર તરીકે હોય ને, ગમે તે જાતના સંબંધો થાય છે, જે જીવો સાથે પૂર્વે સંબંધો થયા હતા એ જ જીવો સાથે ફરીને પણ સંબંધો થાય છે, એવું આ લોકનું સ્વરૂપ છે. હવે એવા બધા સંબંધો જયારે થાય, અને જો તમને એનું જાતિ સ્મરણ જ્ઞાન થાય, તો તમારી સ્થિતિ શું થાય? તમારી આસપાસના જીવોના તમને પૂર્વના ભવ અને તમારા પૂર્વના ભવનું જો ઘણા ભવોનું જ્ઞાન થાય તો તમારી દશા કેવી થાય? તમારા શત્રુ ને મિત્રોનો પણ તમને ખ્યાલ આવે કે આ કોણ હતા અને કઈ રીતે હતા. તમારી સાથે રહેલા જીવોનો પણ ખ્યાલ આવે ને એની પહેલાના કેટલાય ભવોના બધા તમને જયારે ખ્યાલ આવે છે તો તમે દુઃખી થઈ જાઓ કે અરે આ જે જીવ પ્રત્યે હું આવા ભાવ કરતો હતો એ તો પહેલા પૂર્વે મારી માતા હતી. આ જીવ જેને હું આટલો રાગ કરું છું એ તો પૂર્વે મારો દુશ્મન હતો. અને શું દશા કેવી થઈ જાય તમારી? આ તો સારું છે કે જાતિ સ્મરણ જ્ઞાન નથી થતું. જો એવા જાતિ સ્મરણ જ્ઞાન થાય, 25 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન તમને થાય અને બધા તમારી આસપાસના જીવોના સંબંધો તમે વિચારવા બેસો તો તમારી હાલત ખરાબ થઈ જાય પ્રભુ. કેટલાય દ્વેષ થઈ જાય. જો સમકીતી જીવ નથી, સમ્યક દર્શન વિના એવા જાતિ સ્મરણ જ્ઞાન થાય તો ઘણો બધો ક્રોધ દ્વેષ ને ઘણું બધું થઈ જાય. એટલે એ લોક ભાવનાનો વિચાર કરવો કે આ જગતની અંદર આટલા બધા જીવો સાથેના સંસર્ગ થયા, સંબંધો થયા, એ બધા સંબંધોમાં તો કઈ પ્રકારે જુદા જુદા પ્રકારે સંબંધો થયા અને એ સંબંધોના પાછા નાશ પણ થયા. તો એવા આ લોકની અંદર હું પરિભ્રમણ કરી રહ્યો છું અને ક્યાં સુધી કરીશ, આવું ક્યાં સુધી ચાલ્યા જ કરશે, ક્યાં સુધી ચાલ્યા કરશે, અને એવા એવા વેશ ક્યાં સુધી હું ભજવીશ અને ક્યાં સુધી હું દુઃખી થઈશ, એવો જે ભાવ છે એ લોક ભાવના છે. અહીંયા કહે છે કે આ બધો લોક સર્વત્ર વિનાશયુક્ત સ્થિતિ સહિત અનિત્ય અને દુઃખદાયી છે. તેથી વિવેકી જીવોએ પોતાની બુદ્ધિ મોક્ષના વિષયમાં જ લગાવવી. એટલે પછી સ્વાભાવિક રીતે આ જે લોકમાં રહેવું નથી એમ નિર્ણય થાય કે આ લોકમાં મને દુઃખ જ છે તો પછી બીજે ક્યાં રહી શકાય? તો કે બીજે પોતે પોતાના મુક્ત સ્વરૂપમાં એટલે મોક્ષની દશામાં પોતે રહી શકે. આ લોકમાં રહેવાનું કારણ એણે પોતે રચેલો સંસાર છે. પોતે રચેલો સંસાર એટલે એ વિભાવ ભાવને કારણે એ કર્મરજ એને ચોંટી છે, એ આ લોકમાં ભ્રમણ કરવાનું કારણ છે. તો એ જે ચાલ્યું જાય છે અને પોતે પૂર્ણ શુદ્ધ અવસ્થામાં જાય છે એ મુક્તિની અવસ્થા છે, એ શુદ્ધ સ્વરૂપ છે, એ સિદ્ધની અવસ્થા છે. એટલે એવા મોક્ષ વિષયમાં પોતે પોતાની બુદ્ધિ લગાવવી, એનો વિચાર કરવો કે આ બધું લોક છે તે દુઃખદાયી છે. વિશેષ અર્થ તરીકે અહીંયા આપ્યું છે કે આ 14 રાજ લોક ઊંચો રાજલોક છે એ અનાદિ નિધન છે, એ રહેવાનો છે કાયમ, એનો નાશ થવાનો નથી. અનાદિનો છે અને એ ક્યારેય નાશ પામવાનો નથી, એનું નિધન થવાનું નથી. અનાદિ અનિધન, અનાદિ નિધન શબ્દ છે, એમાં બે શબ્દો છે અને બે બંને શબ્દોની આગળ અ લાગે છે. એટલે અનાદિ આદિની આગળ પણ અ લાગે છે, અનાદિ થાય છે, અને નિધન એટલે નાશ થવો, મૃત્યુ પામવું, એની આગળ પણ અ લાગે છે. અનિધન એટલે એની આદિ પણ નથી અને એનું નિધન પણ નથી, એવો અનાદિ નિધન, એવો આ 14 રાજલોક ઊંચો લોક છે. અને એનો કોઈ કરતા હર્તા નથી, એને કોઈએ બનાવ્યો નથી, એનું કોઈ નિયમન કરતો નથી, એ સ્વયં નિયમન એનું થઈ રહ્યું છે. સ્વયં નિયમન કઈ રીતે થયું છે કે એમાં વસતા જે આ બધા જીવો છે, જે બધા દ્રવ્યો છે, એને પોતપોતાની ક્રિયા, પોતપોતાનું પરિભ્રમણ પોતાના કારણે થાય છે તો થાય છે. એટલે એનો કોઈ કરતા હર્તા નથી. જીવ પોતાના કર્મ અનુસાર આ લોકમાં પરિભ્રમણ કરતો થકો કોઈ વાર નારકી થાય છે, કોઈ વાર તિર્યન થાય છે, કોઈ વાર દેવ થાય છે, કોઈ વાર મનુષ્ય થાય છે. આમાં પરિભ્રમણ કરતા જીવને કદી નિરાકુળ સુખ પ્રાપ્ત નથી થયું, ક્યારેય એને નિરાકુળ સુખ પ્રાપ્ત નથી થયું. સિદ્ધ સિવાય નિરાકુળ સુખ હોય જ નહીં. તીર્થંકર થયા કે કેવળી ભગવાન સિવાય નિરાકુળ સુખનો આનંદ બીજાને હોઈ શકે નહીં. એનો આસ્વાદ જરૂરથી હોય, મુનિ દશાની અંદર સમ્યક દર્શનમાં પણ એનો આસ્વાદ હોય, સમકીતીને એનો આસ્વાદ જરૂરથી આવે નિરાકુળ સુખનો, પણ એ પૂર્ણપણે એની પ્રાપ્તિ જે છે એ તો કેવળ જ્ઞાન થતા જ થાય. એટલે એ નિરાકુળ સુખ જે છે એ મોક્ષ પ્રાપ્ત થતા જ ઉત્પન્ન થાય છે. તેથી વિવેકી જીવે ઉક્ત મોક્ષની પ્રાપ્તિનો જ પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે લોકના સ્વભાવનો વિચાર કરવો એ લોક ભાવના કહેવાય છે. તો આવી લોક ભાવના ભાવવી, એના સંબંધી વિચારણા કરવી, એ પણ જીવનું કર્તવ્ય છે અને શ્રાવકને માટે એ અતિ મહત્વનું છે. તો આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આપણે લોક ભાવના સુધી વાત લીધી છે. હવે પછી બે ભાવના બીજી છે, બોધિ દુર્લભ ભાવના અને ધર્મ ભાવના. એ સંબંધી અને એના પછીની બાકીના શ્લોક સંબંધીનો વિચાર આવતી વખતે આપણે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આજે મુખ્ય વાત એ હતી સંવર ભાવના, નિજરા ભાવનાની અને એના સ્વરૂપની, અને આપણે એમાં શું કરવું એની વાત હતી, એટલે આપણે એમાં વધારે સમય લીધો છે. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન નથી તો પછી આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.